ಜ್ಯೋಷ್ಠೋ ಮುಕ್ತ ಗಣೇರ್ ನಿಜಾಕ್ಷರ ಪದೆ ದಿವ್ಯಾಕೃತಿ ಸಾದರ ಯೋ ಭಕ್ತೋ ಪ್ರಗಟಿ ಬಭುವ ದಯ ಧರ್ಮಾಂಜನ ಶ್ರೇಯಸೆ ಅತ್ರೋನ್ಮೂಲಯಿತುಂ ಕಧರ್ಮಮವಿತುಂ ಸಾಧುಶ್ಚ ಧರ್ಮಂ ಶುಭಂ ಧ್ಯಾಯೇತಂ ಹರಿಮೀಶ್ವರೇಶ್ವರ ಮಹಂ ಸದ್ಬುದ್ಧಿದಂ ಸರ್ವದಾ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೇ ಕೋಟಿ ಕೋಟಿ ಮುಕ್ತಪತಯೇ ಸುಖದ ಮೂರ್ತಿ ಶ್ರೀ ರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಪರಾತ್ಪರಾಯ ಸರ್ವನಿಯಾಮಕಾಯ ಪ್ರಕಾಶಕಾಯ ಸರ್ವೋಪರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಪರಮಧ್ಯೇಯ ಸ್ವರೂಪ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆನಂದದಾಯಿನೇ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಏಕಾಕಿ ವನವಾಸಿನೇ ಕಠಿಣ ತಪಕಾರಿಣೇ ಶ್ರೀ ನೀಲಕಂಠವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಸೇವಾಪರಾಯಣಾಯ ಸರ್ಜುದಾಸಾಯ ಲೋಜಾಶ್ರಮವಾಸಿನೇ ನಮೋ ನಮಃ. ಚಪ್ಪಯ್ಯವಾಸಿನೇ ಬಾಲರೂಪಾಯ ಮಂದಮುಖಹಾಸಾಯ ಶ್ರೀಘನಶ್ಯಾಂ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿಗುರುವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಮಹಾಸಮರ್ಥಾಯ ಸರ್ವಪರಮಹಂಸ ಮುಖ್ಯಾಯ ಉಭಯ ದೇಶ ಮಧ್ಯಸ್ಥಿನೇ ಸದ್ಗುರು ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಮುನಿನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಗುಣಾತೀತಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಕೃಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸುಖಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಿದ್ಧಾನಂದ ಸ್ವಾಮಿನೇ ವ್ಯಾಪಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚೈತನ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಆಧಾರಾನಂದ ಮುನೇ ಮಮ ಗುರು ಶ್ರೀ ರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿನೇ ಸರ್ವಧಾಮಸ್ತ ಸರ್ವಮುಕ್ತೇಭ್ಯೋ ಪ್ರಕಟ ಸರ್ವಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2076 આજે પોષ વદ દશમ છે. 26 જાન્યુઆરી 2014 રવિવાર. આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન. ભારતમાં 200 વર્ષથી મૂળ જમાવીને બેઠેલી વિદેશી સત્તા આજે ભારતને બધું સોંપી પોતાને ઘેર પાસી ગઈ. આજથી ભારત દેશની સત્તા ઉપર ભારતીય પ્રજા આવી એટલે પ્રજાસત્તાક દિન કહેવાય છે. પ્રજા જેને મત આપે એ શાસન ઉપર આવે. શાસન ઉપર આવીને એ જેટલા ખોટા કામ કરે એનું બધું પાપ પ્રજાને લાગે. કેમ જે પ્રજાસત્તાક દિન આજ હોવાથી એ સાબિત થાય છે કે પ્રજાનું રાજ્ય છે, માટે પાપ બધું પ્રજાને લાગે. કોઈનું રાજ્ય નથી ને, રાજ્ય આપણું છે. એટલે જે કાંઈ ખોટું થાય, કૌભાંડ થાય, ભ્રષ્ટાચાર થાય, એનું પાપ કોને લાગે? જેની સત્તા હોય એને. કોની સત્તા છે? આપણી બધાની. ન મનાણ જરાક ખોટું લાગ્યું નહીં. ભારતમાં રાજા કોણ? કોનું રાજ છે? પ્રજાનું. તો જેટલા ભ્રષ્ટાચાર થાય, કૌભાંડ થાય, ખોટું થાય, એનું પાપ કોને લાગે? આ ભરતભાઈ વકીલ બેઠા છે. ભાઈ નિર્ણય આપો સાહેબ. હા, જો એમણે મારી વાત માની રાખી. માટે મત દેતા પહેલાં સો વાર વિચાર કરવો. આપણે જેને ચૂંટીએ છીએ એ જે કંઈ ધંધા કરશે એના ભાગીદાર આપણે છીએ. પછી એ લોકોનો વાંક કાઢવો એ હરગીજ ઠીક નથી. આપણા ખોટા કામ કરી આપે એવા નેતાઓને આપણે મત દઈને ચૂંટીએ પછી આપણે પાપના ભાગીદાર રહીએ એમાં કેવું શું? ઠીક છે, આ વાત થઈ લૌકિક, પરંતુ અલૌકિક વાતમાં તો એવું છે કે આપણે આત્માઓ યુગો યુગથી ગુલામીમાં છીએ. આની તો 26 જાન્યુઆરી આવી ગઈ, દેશ આઝાદ થયો, પણ ના જાણે હમ કબ આઝાદ હોંગે. દેહ ઇન્દ્રિયો અંતકરણ 5 વિષયના સુખને આધીન વર્તતો આ આત્મા કે દિવસે મુક્ત થાય? ગુલામીમાંથી કે દિવસે બહાર આવશે? અને ગુલામી છોડવી હોય તો કંઈક સમજવું તો પડશે, કંઈક કરવું પડશે. જે સમજવાનું છે, જે કરવાનું છે, એ શિક્ષાપત્રીમાં ભગવાન લખીને ગયા છે. આપણે એ જ શિક્ષાપત્રીની કથા આગળ આગળ દર રવિવારે વાંચીશું, સમજશું, જીવનમાં ઉતારીશું. આપણે માયાના ગુલામ હવે નથી રહેવું. આપણે આપણા ઉપર જેણે બહુ દયા કરી છે, જે સાચો આપણો માલિક છે, એવા પરમ કૃપાળુ પરમાત્માના પ્યારા દાસ થવું છે, ભક્ત થવું છે. આપણે બધા મળીને એ ઠરાવ કરીએ કે દેહને પોતાનું સ્વરૂપ નહીં માનીએ, આત્મા માનશું અને ભગવાનમાં પ્રેમ કરશું. આપણે કોઈ શરીર તો છીએ નહીં, આત્મા છીએ. ભલે ગાડીમાં બેસીને ગાડી હાંકતા હોઈએ, પણ આપણે કદી કાર નથી, ડ્રાઈવર છીએ, ગાડી નહીં. એમાં શરીરરૂપી ગાડીમાં રહીને આપણે આત્માઓ આ શરીરને ચેતન જેવું બનાવીને સંચાલન કરીએ છીએ. એનો અર્થ એ નથી થતો કે આપણે દેહ થઈ ગયા. આપણે બધા આત્મા જ છીએ, અને આપણે જેની કાર છીએ એ છે આપણા પ્રભુ ભગવાન સ્વામિનારાયણ. એ આપણામાં બેહીને આપણને હાંકે છે. આટલી વાત સમજી જવાની જરૂર છે. કલ્યાણ માટે ઇતના હિ કાફી હૈ. આપણે શિક્ષાપત્રીનો 35મો શ્લોક આવ્યા, ગયા રવિવારે 33-34 શ્લોક સમજાતા, હવે 35મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ પોતે એવું પોતાને હાથે લખે છે કે જેને આ લોકમાં પરલોકમાં સુખી થવું હોય એણે શિક્ષાપત્રીનું પાલન કરવું, મનસ્વી વર્તન નહીં કરવું, નહીંતર આ લોકમાં અને પરલોકમાં નીચે મોટા કષ્ટને પામશો. સુખી થવું છે, સુખી રહેવું છે, હા તો અમે જે તમને લખીને આપીએ છીએ એને અનુસરો. અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વર્યસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારીણામ. આમાં 5 વ્યક્તિનું અપમાન ન કરવું. એક ગુરુ, બીજો શ્રેષ્ઠ માણસ, ત્રીજો પ્રતિષ્ઠિત માણસ, ચોથો વિદ્વાન, અને પાંચમો શસ્ત્રધારી. નિત્યાનંદ સ્વામીની ભાષામાં કહું તો ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. સવાલ ઊભો થયો, અપમાન કોને કહેવાય? કોઈનું માનભંગ કરવું એને અપમાન કહેવાય. ત્યાં સુધી કે એને યોગ્ય આદર ન આપીએ, ઘટિત સત્કાર ન કરીએ, તે પણ એમનું માનભંગ કર્યું કહેવાય, માટે એને અપમાન કહેવાય. કોઈને તુકારે બોલાવવો એટલે કે આવા પાંચ ગણા એવા એવા માણસોને. નંબર ત્રણ, બેસવાની જગ્યા ન આપીએ આ પાંચ વ્યક્તિઓને, એ આવે તો જરા ખસીએ નહીં, એને રસ્તો ન આપીએ તો એનું અપમાન છે. નંબર ચાર, એમની અવહેલના કરીએ એટલે કે રીતસર એમની અવગણના કરીએ આપણે, એમની ઉપસ્થિતિને પણ આપણે જાણે કે નથી એ રીતે લઈએ તો પણ એમનું અપમાન છે. એ બેઠા હોય, એ હાજર હોય તો આપણે એમની ગણના રાખવી જોઈએ, જો ગણના ન રાખીએ તો એમની અવગણના કરી કહેવાય. એક નાનું એવું દૃષ્ટાંત. નંબર વનમાં યોગ્ય આદર સત્કાર ન આપવો એને આપણે માનભંગ તરીકે જાણ્યું. વાસુદેવ મહાત્મ્યની કથા મેં કરી હતી અડધી વડતાલમાં અને અડધી વડોદરામાં, આપણે સાંભળીએ છીએ. અહીંયા તો ખાલી યાદી આપું છું, એમાં વિસ્તારથી સમજાયું હતું. દુર્વાસા ઋષિને વિદ્યાધરીઓએ વૈજયંતી માળા પહેરાવી, ઋષિ તો અલમસ્ત થઈને રસ્તામાં હેલા જતા, એમાં ઐરાવત હાથી ઉપર બેસીને ઇન્દ્રદેવ એની સવારી સાથે નીકળ્યા. સવારીમાં અપ્સરાઓ નૃત્ય કરતી હતી, વાજા વાગતા હતા. આ સોનાની અંબાડીમાં અપ્સરાઓને જોવામાં મશગુલ હતો. દુર્વાસા ઋષિએ એમની ખુશીમાં ખુશીમાં પેલી માળા પહેરી હતી ને પોતે, એ ઇન્દ્રને આપી એટલે ફેંકી. મોટા પુરુષો પોતે પહેરેલી માળા, ફૂલ કે કંઈક વસ્તુ આપણને રાજીપામાં આપતા હોય છે, આપણે એને બહુ આદરથી સ્વીકારવી ઘટે છે, એને આંખે માથે છાતીએ લગાવીએ, એ જ મોટા પુરુષનું પૂજન આદર કહેવાય. ઇન્દ્રદેવે આ મહાત્માની માળાનો કોઈ મહિમા ન સમજ્યો, ન જાણ્યો. માળા હાથમાં તો લીધી પણ હાથીના મસ્તક ઉપર મૂકી દીધી. હાથી તો એને મેળાયેલો જતો હતો. માળા તરત જ હેઠે પડી લહેરી, અને એ માળા ઉપર હાથીનો પગ આવ્યો. કમળની એ સુંદર સુગંધવાળી વૈજયંતી માળા પીલાણી, અને દુર્વાસા ઋષિને ક્રોધ થયો, શાપ આપ્યો કે તમને સ્વર્ગની સંપત્તિનું ઘમંડ ચડ્યું છે, એટલે કોઈ સાધુ સંત ઋષિ બ્રાહ્મણ વગેરેનું તમને કોઈ મહાત્મ્ય રહ્યું નથી, હવે તમારા ઘમંડને સારી રીતે ઉતારવું પડશે. જાઓ, તમને શાપ આપું છું, સ્વર્ગની તમામ સંપત્તિ સમુદ્રમાં જાઓ. કઠણાઈ થઈ. ઇન્દ્ર રહી ગયો ને હાથી સમુદ્રમાં વહી ગયો, પગપાળો થઈ ગયો, બધું સમુદ્રમાં ગયો, દેવો ભિખારી થઈ ગયા. ભિખારી દર દર ભટકવા લાગ્યા. ઘણા ઉપાય કર્યા, મહેનત કરી, પ્રભુને પ્રાર્થના કરી, પણ મેળ ન આવ્યો. દેવતાઓના 11,000 વર્ષ સુધી રાકાઓની જેમ રખડ્યા. પછી ભગવાનને પ્રાર્થના કરી હૃદયથી, ત્યારે ભગવાને કહ્યું, સમુદ્ર મંથન કરો. પછી બહુ મહેનત કરી ત્યારે બધી વસ્તુ બારી નીકળી. એમાંય ભગવાને કેટલી મદદ કરી, કેટલાય અવતારો લીધા, ત્યારે મેળ પીડ્યો. આમ વાતમાં કાંઈ નથી, ખાલી એક ફૂલની માળાની વાત છે. છે કાંઈ વાતમાં દમ? એમાં તમને કાંઈ એવું નવીન લાગે? આમાં હું હવે ફૂલની માળા એણે આંચકી અડાડી કે મૂકી દીધી, હે? પણ પરિણામ જુઓ તો, આમ જરીક જ પૂંછડી છે પણ ખેહીને બાર્યું કાઢ્યું તો 11 ફૂટનો એરો નીકળ્યો. 11,000 વર્ષ દેવતાઓ દુઃખી થયા, કંઈ નહોતું. કોઈ સાધુ સંતે ઋષિ મુનિએ માળા આપી હતી તો આમ આદર કરી લેવાનો હતો, તો ઋષિનું માનભંગ ન થાત. આ માનભંગ કર્યું એમાં ભડાકો થયો. ભગવાન સ્વામિનારાયણ એટલે આપણને શીખવાડે છે કે મારા આશ્રિતો, મહેરબાની કરીને આવું કોઈનું અપમાન ન કરતા. આમાં કાંઈ લાકડીએ લઈને માર્યા કે ગાડ્યું દીધી કે એવી તો કાંઈ વાત જ નથી આવતી. હો જોજો, બહુ બધી સૂક્ષ્મ બાબતો છે. શિક્ષાપત્રી એટલે બહુ ઝીણી, આમ લાગે મોટું મોટું લખ્યું છે પણ મોટું મોટું કાંઈ નથી. સમજીએ તો બહુ ઝીણું છે, કંઈ બાકી રહેતું નથી. આપણા માટે ભગવાને બધું જ લખીને આપ્યું છે. કોઈને તુકારે ન બોલાવવા. આપ જાણો કે ન જાણો, કોઈને તુકારે બોલાવીએ મોટા માણસને અપમાનજનિત ભાષામાં તો એનું મૃત્યુ કર્યા બરોબર છે. એની હત્યા કર્યા બરોબર છે. આપણને ઘણી વખત એવી કંઈ ખબર નથી હોતી, કોઈ મોટા માણસને આપણે આવેગમાં આવી બેહોશ થઈને ધડ લઈને તુકારો કરીએ છીએ. આપણી માતા હોય, પિતા હોય, પતિ હોય, દાદા દાદી હોય, વડીલ હોય, એવું ના કરાય. હા, પ્રેમમાં હો વાર તુકારો કરો, માં તું ક્યાં ગઈ હતી, પણ જ્યારે તમને ક્રોધ ચડે ને તમે ખીજાવા માંડો ને ત્યારે તમે બોલવા માંડજો, પછી તું ન બોલાય. પ્રેમમાં તો ભગવાનને કહી દે તુકારો, પણ ભગવાન માથે જ્યારે મગજ જાય ને તારે તું નહીં બોલવાનું. તમે કાંઈ સમજતા નથી, તમે મારું કાંઈ ધ્યાન રાખતા નથી, તઈ તમે તમે કરવાનું. ક્રોધમાં તું કહેવાનો રાઈટ નથી, પ્રેમમાં હો વાર કહેવાને હકદાર છીએ બધા. કારણ કે એનું મૃત્યુ આપણે કર્યું હોય ને એટલું એને દુઃખ થાય છે. મહાભારતના યુદ્ધમાંથી યુધિષ્ઠિર મેદાન છોડી છાવણીમાં જતા રહ્યા હતા. બહુ ચિંતાતુર થઈ ગયા હતા. અર્જુન પાછળ પાછળ ગયા, ભાઈને કાંઈક સમજાવ્યા. ભાઈનો મગજ ગયેલો યુધિષ્ઠિરજીનો, એટલે અર્જુનનું યુધિષ્ઠિરે અપમાન કર્યું. ત્યાં સુધી વાંધો નહોતો, પણ ગાંડીવની નિંદા કરી. ધનુષ, અર્જુનની પ્રતિજ્ઞા એ હતી કે મારા ગાંડીવ ધનુષની કોઈ નિંદા કરે તેને મારે જીવતો જવા દેવો નહીં, મારી નાખવો. હવે એના મોટા ભાઈએ નિંદા કરી, ગાંડી ધનિષ્ઠ તો એને શિવજી આપેલું, એના માટે પૂજાપાત્ર હતું, એની નિંદા એનાથી સહન થાય નહીં, પ્રતિજ્ઞા હતી, ક્ષત્રિય પ્રતિજ્ઞા છોડે નહીં. યુધિષ્ઠિરને મારી નાખવા અર્જુન તૈયાર થયો. એના મોટા ભાઈને ભગવાન કૃષ્ણને એમ થઈ ગયું, ગજબ થઈ ગયો, આ ક્યાં થઈ. સહદેવે ભગવાન પાસે વરદાન માંગ્યું છે કે અમારા પાંચમાંથી એક જણ મરે તો તમારે એની હારે મરવું. ભગવાન આ લોકોની સાથે આમ બંધાયેલા હતા. પરમાત્મા વચ્ચે પડ્યા, સાવધાન અર્જુન, તમે આ ન કરી શકો. પ્રભુ મારી પ્રતિજ્ઞાનું શું? તમારી પ્રતિજ્ઞા ન તૂટે એવો ઉપાય બતાવું. તો ન મારું. ભગવાન કહે છે કે તમે મોટા ભાઈને તુકારે બોલાવો, એ એના મૃત્યુ સમાન છે. પછી અર્જુનને ગમે તેવા તુકારા કર્યા અને મન શાંત કર્યું. કર્ણ પર્વમાં આ વાત આવે છે, અધ્યાય 68-69માં. વાલા ભક્તો, કોઈને તુકારો કરવો એ એનું મોત કર્યા બરાબર છે, માટે સાવધાન રહેવું. 32 દાંતની વચ્ચે પેલી હાડકા વગરની છે ને, એને જરા કાબુ તો રાખવી પડે. સુખી રહેવું હોય તો હાડકા વગરની હાડકા ભંગાવી નાખે. હા, નંબર 3, યોગ્ય સ્થાન કે રસ્તો એને ન આપવો, એ અપમાન છે, આપણે એમને કહી ગયા. 5 પ્રકારના વૃદ્ધ કહેવાય છે. કેટલા પ્રકારના? વૃદ્ધને રસ્તો આપવો, વૃદ્ધને બેસવાની જગ્યા આપવી, ન આપો તો એનું અપમાન કહેવાય. એક તો વયથી વૃદ્ધ, એટલે કે ઉંમરથી, એને વયોવૃદ્ધ કહેવાય. બીજો, જેની તપશ્ચર્યા હોય, સાધના હોય, એને તપોવૃદ્ધ કહેવાય. કોઈ તપસ્વી હોય તો એને જગ્યા આપવી પડે અને રસ્તો આપી દેવો પડે. વિદ્યાવૃદ્ધ, કોઈ વિદ્વાન હોય, જ્ઞાની પુરુષ, સમજદાર માણસ, એને જગ્યાનો રસ્તો દઈ દેવાય. ગુણવૃદ્ધ, કોઈ માણસ સદગુણોથી લચપચતો હોય, ઘીથી લચપચતા લાડુની જેમ, સદગુણોથી લચપચતો, સદગુણ જેના શણગાર હોય એને ગુણવૃદ્ધ પુરુષ કહેવાય. ગુણોથી વૃદ્ધ, ભલે ઉંમર નાની હોય પરંતુ એનો આદર કરવો ઘટે છે. અને હવે એક વાત આપણને બધાને બહુ નહીં ગમે, પણ માન રાખવી પડશે, ધનવૃદ્ધ, ધનથી જે વૃદ્ધ છે, કહેતા જેની પાસે પૈસો છે. સર્વે ગુણા કાંચન માશ્રી અંતે, ધનવાનોને પણ આદર આપવો. ભગવાન કહે છે, પૈસાવાળો હતો તારે ઘરે, હું રવા દેજો. ભગવાનના હાથ લાંબા હોય ને એમ પૈસાવાળાને લાંબા હોય. કેમ વૃદ્ધભાઈ, તમારી જેવાને થોડાક આપી દે તો શું ઘાણી થાય અમારી જેવાની? આખી વાત જુદી છે ભાઈ. સંપત્તિમાં તાકાત ઘણી છે, માટે ધનવૃદ્ધનું અપમાન કરવું નહીં. પૈસાથી બહુ બધા કામ થાય છે, અમુક જ નથી થતા. પૈસાથી તે મા બાપ ન મળે, પૈસાથી સદગુરુ ન મળે, પૈસાથી પરમાત્મા ન મળે, પૈસાથી સાચો શુદ્ધ પ્રેમ ન મળે, પૈસાથી ઊંઘ ન મળે, પૈસાથી પાચન શક્તિ નહીં મળતી, ખાવાનું મળે. પણ આપણે જે બધું જોઈતું છે ને એ પૈસાથી મળે એવું જ જોતું છે. કોઈને મા બાપ નથી જોતા, કોઈને સાચા સંત નથી જોતા, કોઈને ભગવાનની જરૂર નથી, કોઈને શુદ્ધ પ્રેમની ક્યાં જરૂર છે? ના ના, બધાને ઔપચારિક જીવવું છે, બહારથી હારા દેખાવું છે, અને સ્પષ્ટ કહેવું છે તમે હૃદયથી અમને માનો ન માનો પણ બહારથી અમારા વખાણ બખાણ રાખો બસ, અમને આવી હંબક જિંદગી જ ગમે છે ને એવી ટેવ પડી ગઈ છે, સાચું જીવવું અમને એવું ફાવતું નથી, શાંતિ ક્યાં કોઈને ગમે છે, નિરાતની ઊંઘ ગઈ કોઈને જોતી નથી, બધાને પૈસા જોઈ, વટ જોઈ, બસ મારી આઈડેન્ટિટી આવી જોઈએ, બાકી ભલે મરી જાઉં, આવું થઈને ઊભું છે. ક્યાંથી આ બધું જ્ઞાન ભારતમાં આવ્યું ખબર નહીં, પહેલાં ભારતમાં આવું નહોતું. આપણે જે પૈસાથી મળે તે જોઈએ છીએ, માટે ધન વૃદ્ધનું સ્વાગત કરો. આ વાત દિમાગમાં, તો પૈસા વાળાને સલામ કરતા શીખો. એટલે ભાઈ અમે એનો આદર કરીએ છીએ સાધુ સંતો પણ, કારણ કે અમારે સુખી રહેવું છે ને, નથી રહેવું. ભગવાને વચનામૃતમાં આ વાત લખી કે જરા ધ્યાન રાખજો, નહીતર શાંતિથી ભજન નહીં થાય, કોર્ટ કચેરીના પોલીસ થાણાના ધક્કા શરૂ થાય, હે હું કામ આછે કરીને હેરાન થવું. અને જેને શોખ હોય એના માટે મેદાન મોકળું છે, જાઓ લડી લ્યો, તો પણ શાંતિથી જીવન જીવવું છે તો શિક્ષાપત્રી પાળવી પડશે. એક દાદા હતા, તે મારી આગળ બહુ ઉમંગમાં વાત કરતા, મને કે શું એ ડાયો થાય કેસ, એ અમારે રોટલા પૂરેશ, પૈસા વાળો હોય તેને ઘેરે કેસ. હું હવે આજકાલ પૈસા વાળો થયો, અમે તો પહેલેથી સુખી, આ હમણાં જરાક અમારે મળું પડી ગયું, બાકી છે ને એ અમારે ત્યાં મજૂરી આવતો, અમે ત્યાં મજૂરી એ હા વળી વાયડી નો થાય, બહુ ગરમ થઈ ગયા બાપા, અમે ના હાખીએ કે છે, ભલે ભૂખે મરીએ પણ એને ના ગણીએ તે ના જ ગણીએ, મારા છોકરાએ તો ભર બજારમાં એક લાફો આંટ્યો, મન કે આંટી જાય મારો છોકરો એટલે. પછી મેં બાપાને કીધું, મેં પછી શું થયું, તો કે ચાર વર્ષના કોર્ટના ધક્કા થયા અને છોકરાને 6 મહિને જેલમાં રહેવું પડ્યું, પણ આંટ્યો. હા 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 હા, હવે આનું શું કરવું, મને કહો છે આની કોઈ દવા છે ભાઈ? આ રીતે જીવવું હોય તો ના નથી બાપા, જીવન ઘણા આમ જ જીવે છે, પણ કંઈક સુઘડ જીવન બનાવી, વ્યવહારુ બની, પ્યાર ભરેલું શાંતિવાળું જીવન ન જીવાય? શું એવા જીવન સાથે આપણે વેર કરીને બેઠા છીએ? ખોટા અહમ પોષીને હેરાન થવાની શું જરૂર છે? આ ગણાય એવા 5 પરિવાર બોલું, વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ, ગુણવૃદ્ધ, ધનવૃદ્ધ, અને વળી રાજા જેની પાસે સત્તા છે. ધ્યાન રાખવું, માથે ભારવાળો માણસ હોય એને રસ્તો આપવો, પ્રતિષ્ઠિત માણસને રસ્તો આપવો, સ્ત્રીને રસ્તો આપવો, બધાના કારણ અલગ છે, બાળકને રસ્તો આપવો, રોગીને રસ્તો આપવો, કોઈને તત્કાળ દવાખાને લઈ જતા હોય તો આપણે ગાડી ઊભી રાખી દેવાય કરી, એમ્બ્યુલન્સને રસ્તો આપીએ છીએ ને, એ રોગીને રસ્તો આપવો, વરરાજાને રસ્તો આપવો, 3 દિન કી એ જિંદગાની હે ભાઈ, પણમાં કોક જાતા હોય, આસમાં તરવાજનું ઠૂંઠું હોય નીકળ્યા હોય, અથવા એની ગાડી હોય તો આપણે જરાક ઘડીક ઊભું રહેવું, જાન જાતી હોય તો એને જવા દેવાય. સંન્યાસીને રસ્તો આપો, એટલે કે સાધુ સંતને, મોટા વાહનોને રસ્તો આપી દેવો કૂટરવાળાએ, ન્યા પડખે ટેં ટેં કરીને કાવું મારવા જવું નહીં, ગાંઠ ના જાય, ગાડાવાળાને રસ્તો આપો, દુર્બળ હોય એને રસ્તો દઈ દેવો, ગાયને રસ્તો દેવો, ગાય માતા છે, અને ગાંડાને રસ્તો દેવો. એમાં આપણે જ ખોટ છે એટલે ખોટ. એની અરે હું માથા કૂટ કરી બોલો. બે ગાંડા ગામના પાદરમાં બાંધતા હતા. હવે બાંધવાની વાત કેવી હતી ખબર છે? એક કે દિવસ છે તો કે ના રાત છે, બે બાંધેલા. એમાં એક જણો નીકળ્યો, અહીંયા ભાઈ અમારું નક્કી કરી દે કે હું, તો કે હું કહું છું દિવસ છે, ના કે છે રાત છે. બે બાંધ્યા, બોલ્યો સમજી ગયો કે ગાંડા છે. એકે પણ હું તો બાર ગામનો જ, તક તો જવા દે. વાંધો ન આવ્યો, તમારા ગામની દિવસ રાતમાં મને ન કરવું. એટલે ગાંડાને રસ્તો દેવો ભાઈ, એનું અપમાન ન કરવું. અને છેલ્લે મરી ગયા હોય ને એને રસ્તો દેવો, નનામીને બચારાની છેલ્લી યાત્રા છે. આજથી સુધી ભલે નીડ્યા, પણ હવે સ્મશાન સુધી એને શાંતિથી પહોંચી જવા દો. હવે ક્યાં પછી નડવા આવવાનો? આવું આપણને સંતો શીખવાડે છે. નંબર ચાર, અવહેલના ન કરવી, અવગણના. જુઓ એક જ નાની એવી વાત, આ તો હું કેટલાય દ્રષ્ટાંતો પૈકી માત્ર એક દ્રષ્ટાંત કહીને વાત સમજાવવાની કોશિશ કરું છું. દઈએ તો એક એક બાબત ઉપર કેટલાય દાખલા દ્રષ્ટાંત દઈ શકાય છે, કહી શકાય છે, પણ વ્યર્થ લાંબુ કરવાનો કોઈ અર્થ નથી. નાનું એવું દ્રષ્ટાંત અવગણનાનું. વૈકુંઠમાં ત્યાં જય વિજય હતા ભગવાનના દ્વારપાળ, મુક્ત હતા. પેલા ચાર નાના નાના શંકાદિકો ગયા ને કે અમારે પલભુના દર્શન કરવા છે. લુગડા બુગડા હતા ને એટલે આવડા દાંત માંડ્યા કાઢવા, અત્યારે દર્શન ન થાય એમ. આમ તો કાંઈ વાંધો નહોતો, શાંતિથી વિનયપૂર્વક વાત કરી હોત તો, પણ આ બેએ એની અવગણના કરી. હસતા હતા બે, એટલે શંકાદિકોએ શાપ આપ્યો કે તમે આવા પવિત્ર લોકમાં ભગવાનના દ્વારપાળ તરીકે રહેવાને લાયક નથી, જાઓ ધરતી માથે. કઠણાઈ થઈ ગઈ માટે ધ્યાન રાખું. રાક્ષસ થયા ત્રણ જન્મ સુધી, અને ભગવાનના જે મુક્તો હોય ને એ રાક્ષસ થાય ત્યારે કાંઈ જેવા તેવા થાય? ભગવાનના મુક્ત માટે તો ભગવાનને આવવું પડે, ત્રણેય વખત આવવું પડ્યું બોલો. પછી પાછા અત્યારે વૈયા ગયા ધામમાં, અટાણે તો ધામમાં જ છે બધા, પણ બહુ કાળ બધો ભંગાર વીત્યો. માટે અવગણના ન કરવી કોઈને. ચિત્રકેતુ રાજા એણે કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો એટલે જરા આમ થઈ ગયેલું અહમ. એ ફરતા ફરતા કૈલાસમાં ગયા, આમાં ભોળાનાથ સતીને ખોળામાં બેહાડી અને સાધુ સંતોની સભામાં બેઠા હતા. ચિત્રકેતુ એ જોયું કે આ તે કંઈ આમ હું હવે એમને ઘાટ નો હારા થયા. ભોળાનાથને વિશે એને મહિમા ન રહ્યો, નબળા ઘાટ થયા. ભોળાનાથ તો કાંઈ ન બોલ્યા, પાર્વતીએ એના સંકલ્પો જાણ્યા અને પોતાના પતિ પ્રત્યે નબળા ઘાટ હતા એટલે એમને સહન ન થયું અને શાપ દીધો કે મૂરખ તું આમને જાણતો નથી, મારો પતિ કોણ છે એમ, અને એને વિશે નબળા ઘાટ કરે છે. તે કરોડ સ્ત્રી છોડી એટલે બહુ મોટો થઈ ગયો. તે રાક્ષસ થયા વૃત્રાસુર, આ ફળ મળ્યું. ઘણી વખત આપણને એમ થાય છે ને કે મને તો ખાલી સંકલ્પ થયા હતા, મેં ક્યાં કાંઈ કર્યું હતું, આને કાંઈ નહોતું કર્યું, સંકલ્પ જ થયા, એમાં જ રાક્ષસ થયા. અતિ ધ્યાન રાખવા જેવી આ બધી બાબતો છે. ફરી વાર યાદી આપું, આ પાંચનું અપમાન ન કરવું, ગુરુનું, વરિયસ પુરુષનું એટલે કે મહાપુરુષનું, પ્રતિષ્ઠાવાળા એટલે કે આબરૂદારનું, વિદ્વાન એટલે જે જ્ઞાની સત્પુરુષ છે, સમજદાર માણસો છે એનું, અને શસ્ત્રધારીનું. હવે ગુરુ કોને કહેવાય? એક મોટો સવાલ ઊભો થઈ ગયો. 22 પ્રકારના છે. કેટલા? જીવવું ભારે પડી જાય એવું છે. અને તમે નામ સાંભળશો ને એટલે ધ્રુજી જાઓ કે મરી ગયા. અહમના ચૂરે ચૂરા કર્યા વગર આ આગિનાઓ પડે એમ જ નથી. ગણાવી દઉં ગુરુ, તમે ગણવા માંડો. 1, 2, શ્રીહરિ, ઉપદેશ આપનારા સદગુરુ, વિદ્યા અભ્યાસ કરાવનારા, ધર્મની દીક્ષા દેનારા ધર્મગુરુ, પિતા માતા, દાય ધવરાવનાર ઉછેરનાર, કાકા, મોટો ભાઈ, મામા, સસરા, નાના એટલે કે બાના બાપા, દાદા એટલે બાપાના બાપા, રાજા, વિદ્વાન, બ્રાહ્મણ, વર્ણાનામ ગુરુ, જ્ઞાતિમાં જે શ્રેષ્ઠ હોય એ, તે રીતે સાસુ, માસી, મામી, ફઈ, મોટીબેન, જેઠાણી, તે બધા આદરને પાત્ર છે. આ બધા ગુરુ કહેવાય. આ 22 કયા? બહુ ગભરાશો નહીં. એમાંથી 7 પ્રકારના બ્રહ્માનંદ સ્વામીએ મુખ્ય કયા છે? કેટલા? આ થોડું કન્સેશન.
ગુરુ ગુરુ કહત સંસારા, એસે જગ ભરમાયા હે.
બ્રહ્માનંદ સ્વામીને પદ લખ્યાનો હેતુ તો અલગ છે. જગત જે ગુરુ શબ્દમાં ભરમાનું છે એને જરા ભ્રમ મટાડવા સ્વામી કહે છે. પરંતુ અહીંયા આપણે જે વાત લઈએ છીએ એ તો અપમાન ન કરવું એટલા માટે લઈએ છીએ. બ્રહ્માનંદ સ્વામી જે વાત કરે છે એ તો કલ્યાણ માટે કોને હોંપાવવું એને માટે કરે છે.
ગુરુ ગુરુ કહત સંસારા, એસે જગ ભરમાયા હે. ગુરુ ગુરુ કહત સંસારા, એસે જગ ભરમાયા હે. ગુરુ જગત મેં બહુત કહાયે, તાકા ભેદ ન પાયા હે. ગુરુ જગત મેં બહુત કહાયે, તાકા ભેદ ન પાયા હે. માતા પિતા પ્રથમ ગુરુ જાનો, માતા પિતા પ્રથમ ગુરુ જાનો. દૂજા દાય કહાયા હે, દૂજા દાય કહાયા હે. તીજા ગુરુ તાહી કો જાનો, જિનને નામ ધરાયા હે. પૈબા તીજા ગુરુ તાહી કો જાનો, જિનને નામ ધરાયા હે. ગુરુ ગુરુ કહત સંસારા, એસે જગ ભરમાયા હે. ગુરુ ગુરુ કહત સંસારા, એસે જગ ભરમાયા હે. ચોથા ગુરુ જેહી વિદ્યા દીના, ચોથા ગુરુ જેહી વિદ્યા દીના. અક્ષર જ્ઞાન સિખાયા હે, અક્ષર જ્ઞાન સિખાયા હે. माला दिया सो गुरु पांचवा, माला दिया सो गुरु पांचवा, जही हरि नाम बताया है, जही हरि नाम बताया है, गुरु गुरु कहत संसारा ऐसे जग भरमाया है, गुरु गुरु कहत संसारा ऐसे जग भरमाया है। छठा गुरु सो संत कहावे,
छठा गुरु सो संत कहावे,
जिन सब भरम मिटाया है,
जिन सब भरम मिटाया है,
सर्जन हार सो गुरु सातमा,
सर्जन हार सो गुरु सातमा,
आपे ही आप लखाया है,
आपे ही आप लखाया है,
वो तो आपे ही आप लखाया है,
आपे ही आप लखाया है।
गुरु गुरु कहत संसार ऐसे जग भरमाया है,
गुरु गुरु कहत संसारा ऐसे जग भरमाया है।
ऐसे गुरु बिना भव जल को पार को नहीं पाया है,
गुरु बिना भव जल को पार को नहीं पाया है,
ऐसे गुरु बिना भव जल को पार को नहीं पाया है,
ऐसे गुरु बिना भव जल
सब गुरु काम के है
पार को नहीं पाया है,
ब्रह्मानंद अचल सदगुरु को ब्रह्मानंद अचल सदगुरु को,
ब्रह्मानंद अचल सदगुरु को,
ब्रह्मानंद अचल सदगुरु को,
ब्रह्मानंद अचल सदगुरु को,
चरण कमल लपटाया है,
चरण कमल लपटाया है,
चरण कमल लपटाया है,
कमल लपटाया
हो, गुरु गुरु कहत संसारा ऐसे जग भर माया है,
गुरु गुरु कहत संसारा ऐसे जग भर माया है,
गुरु जगत में बहुत कहाए ताका भेद न पाया है,
ताका भेद न पाया
है, ताका भेद न पाया है,
ताका भेद न पाया है,
गुरु 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 कहत संसारा ऐसे जग भरमाया है। 22 पैकी ना 7 હવે આમાંથી 4 મુખ્ય માતા પિતા, પછી ગુરુ કે જેને દીક્ષા આપી, છઠ્ઠા ગુરુ જો સંત કહાવે, જીન સબ ભરમ મિટાયા, જેણે આપણો બધો ભરમ કાઢી નાખ્યો, જ્ઞાન આપ્યું, એ જ્ઞાન ગુરુ,
અને છેલ્લા ભગવાન જો આપણને આપ લખાયા હે. ચાર મુખ્ય, 22 માંથી ચાર કાઢ્યા, અને આ ચારમાં પણ બે વધારે મુખ્ય, એક સદગુરુ ને પરમ ગુરુ પરમાત્મા વધારે શ્રેષ્ઠ છે. આની અંદર સ્વામીએ જ સદગુરુને છઠ્ઠા કીધા. ધર્મગુરુએ જે હરિ નામ બતાવ્યા એને પાંચમાં લખ્યા, અને સર્વ ભ્રમ જેને મટાડ્યો, જેને જ્ઞાન આપ્યું, એને છઠ્ઠા લખ્યા, અને સાતમાં પરમાત્માને કહ્યા. માટે સદગુરુ અને પરમગુરુ પરમાત્મા એ સૌથી શ્રેષ્ઠ ગુરુ છે, અને એ બેમાં પણ એક સૌથી શ્રેષ્ઠ અને મુખ્ય છે પરમાત્મા. બધાના જ્ઞાનદાતા એ જ છે, બાકી બધા ભિખારી છે. શ્રી હરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરો ઘેર, ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુ પે. હૃદય પ્રકાશમાં આ પંક્તિ છે. આનો અર્થ એવો તો નથી થતો કે સદગુરુ ન રાખવા, ગુરુ ન બનાવવા, પરંતુ અર્થ એવો સાફ છે કે પરમાત્મા સમાન કોઈ નથી, સૌથી શ્રેષ્ઠ પરમાત્મા. આ બધાને ગુરુ શબ્દથી કયા છે, માટે એમનું અપમાન ન કરવું. ગુરુ અપમાનથી રાક્ષસ થવાય છે. મવધામાં એક ઈશ્વરભાઈ કરીને બ્રાહ્મણ હતા, એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. ભગવાન સ્વામિનારાયણે એનો ઉદ્ધાર કર્યો હતો. અહીંયા કથા વિસ્તાર નથી કરતો, સાર બતાવું છું. બ્રહ્મરાક્ષસનો ઉદ્ધાર કર્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે એને પૂછેલું, અલ્યા તું કોણ છો, બ્રહ્મરાક્ષસ કેવી રીતે થયો, સાચી થયો? ત્યારે એ બ્રહ્મરાક્ષસ એમ બોલેલો કે હે મહારાજ, હું પૂર્વે દેવલ ઋષિનો શિષ્ય હતો. મારા ગુરુ એ દેવલ ઋષિ બહુ મહાન હતા, તેમની પાસેથી હું વેદો ભણ્યો, શાસ્ત્રો ભણ્યો. મારી ધારણા શક્તિ, બુદ્ધિમત્તા ઘણી તીવ્ર હોવાથી હું બહુ સારું ભણ્યો બીજા કરતા. એનાથી મારા ગુરુ મારા માથે બહુ રાજી હતા, પરંતુ મારા મનમાં પછી અભિમાન આવ્યું, વિદ્યાનું અભિમાન, અને હું મારા ગુરુજી કરતા પણ મને શ્રેષ્ઠ માનવા લાગ્યો. મારામાં ઘૂસી ગયું એવું કે હું જેટલું ભણું, મને જેટલી ખબર પડે, મને જેટલી બુદ્ધિ છે, યાદશક્તિ છે, એટલી મારા ગુરુને પણ નથી. અને મારામાં જ્યારે એવું માન એવું શ્રેષ્ઠપણાનું અભિમાન, ત્યારે હું વાતની વાતે મારા ગુરુની વાત કાપવા લાગ્યો, કટાક્ષમાં બોલું, એમના અવગુણ લઉં, એમની ખામીઓ ખોળું. માં ક્યારેક ક્યારેક પછી મને ગુરુનો મહિમા ન રહ્યો એટલે હામે બોલવા લાગ્યો. તેમણે દયા કરી, મને ઘણું સમજાયો, કેટલી વાર કહ્યું કે આ બરાબર નથી, તું ખોટે રસ્તે છો, પણ હું ન સમજો. વિદ્યાના અભિમાનમાં હું ગુરુને કાંઈ ગણકાર્યો નહીં. અને પછી એક વાર મારે ગુરુ સાથે વાદવિવાદ થયો, વાદવિવાદ કર્યો અને હું પાછો ન હટ્યો, ગુરુની સામે બોલ્યો, ગુરુને મેં બહુ જ ક્રોધાયમાન કર્યા, તેથી તેમણે મને શાપ આપ્યો કે તું બ્રહ્મરાક્ષસ થઈશ, અને આ મારો શાપ મિથ્યા નહીં થાય. હે મહારાજ, આને લઈને હું બ્રહ્મરાક્ષસ થયો, આવું બને છે. માતા પિતાનો શાપ લાગે છે, ગરીબનો શાપ લાગે, બ્રાહ્મણનો લાગે, સાધુ સંતોનો કોઈ ભક્ત ભાઈ હોય બહેન હોય એને પીડીએ અકળાવીએ ત્રાસ આપ્યા કરીએ તો શાપ મળે અને આપણું ભાવ બગડે માટે અભિમાન છોડી નિર્માની રહેવું અપમાન કોઈનું ન કરવું એવું મહારાજનું કહેવું થાય છે. જૂનાગઢમાં એક સરળ સ્વભાવના ભજની સુયજ્ઞાનંદ નામના સ્વામી હતા. આ સુયજ્ઞાનંદ સ્વામીનું એક સાધુ વારંવાર અપમાન કરતા, વારંવાર નિંદા કર, પછી તે પાપે કરીને બીમાર થયા, સહન ન થાય, જોર જોરથી બૂમો પાડતા. પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને બહુ રેડ્યા કે મારાથી પીડા સહન નથી થતી આ બીમારીની, શરીરની. સ્વામી કહે, તમે સુયજ્ઞાનંદ સ્વામીનો દ્રોહ બહુ કર્યો છે. મોઢામાં ઘાસ લઈ એમની માફી માગો તો છુટકારો થાય આમાંથી. પછી મોઢામાં ઘાસ લઈને સુયજ્ઞાનંદ સ્વામીની એણે માફી માગી, રડ્યા. પહેલાં સ્વામી રાજી થયા અને માફ કર્યું ત્યારે શરીરમાં પીડા હતી એ મટી ગઈ. પછી સુખે દેહ છોડીને ધામમાં ગયા. માટે વાલા ભક્તો, સંતો, પાર્ષદો, સાધકો, મુમુક્ષુઓ, સમર્પિતો, બધા જ સંપ્રદાયના અનુયાયીઓ ધ્યાનમાં લે કે આ માર્ગ હારો નહીં, કોકની વાહે પડવાનો, અપમાન કરવાનો, ત્રાસ દેવાનો. બહુ ભૂંડું થાય એમાં. ગુરુઓની વાત કરી, હવે શ્રેષ્ઠ પુરુષની વાત કરું છું. શિક્ષાપત્રીમાં મહારાજે 5 પોતાના હાથે લખ્યા એમાંના શ્રેષ્ઠ પુરુષ જે આપણા ગુરુ નથી પણ એનું અપમાન ન કરે. કારણ કે સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, એકાંતિકા નામ ભક્તાના મને શ્યામ મહતામપિ ગુણોત્કર્ષમ સભાયામ હિ કીર્તયન્ના ગુણમ ક્વચિત ના ગુણમ ક્વચિત. ભગવાન શ્રી હરિએ એવું કહ્યું કે હે મારા આશ્રિતો, ભગવાનના એકાંતિક સંતો યા તો ભક્તોનું ક્યારેય સભામાં હલકું બોલવું નહીં. બસ એનો ગુણોત્કર્ષ જ ગાઓ. અન્યેષાં મહતામપિ, ભલે એકાંતિક ભક્તો નથી પરંતુ જે મોટા છે, મોટા જેને કહેવાય, જેની સમાજમાં મોટા તરીકેની સૌએ સ્વીકૃતિ સ્વીકારી છે, મોટા માઇનસ આપણે ભલે નથી માનતા, આપણે મન એની કોઈ કિંમત ભલે ન હોય પણ જગતનો કોઈ વર્ગ કોઈ સમાજ એને મોટા માને છે, એનો આદર કરે છે, તો આપણે એનું અપમાન ન કરાય, નહીતર એના માણસો આપણને ન્યાન્ય મારે કે કેમ તમે અમારા વડીલનું આ રીતે અપમાન કર્યું. જાળવા જવું પડે, ગમે ને બાયું ચડાવાય નહીં. કીર્તયેત સભાયામ ગુણોત્કર્ષમ, અને સભામાં તો એના ગુણ જ ગાવ. હા, એનામાં અવગુણ નથી એવું મારું કહેવું નથી, અવગુણ હોય એના દુરાચાર ને ભ્રષ્ટાચાર હોય પણ સભામાં બોલાય નહીં. સભામાં ન બોલે. મોટા માણસની વાતો નાના માણસને ઘણી વખત નથી સમજાતી. સૌને સૌની સમજણ મુબારક છે પણ આપણે એ જગ્યાએ ઊભા રહીએ ત્યારે એમની વાત આપણને સમજાય. એ જ્યાંથી બોલતા હોય ત્યાં આપણે આવીએ તો એના શબ્દો સમજાય. ફ્રીક્વન્સી મળ્યા વગર કંઈ ખબર ન પડે. માટે જે મહાન માણસો છે સદગુણ વગેરે વડે કરીને, એનું અપમાન નહીં કરવું, એની નિંદા ટીકા નહીં કરવી. એમાં સંતોની, હરિભક્તોની, આપણાથી વિદ્યામાં જે આગળ હોય, મોટા હોય, એની ચારિત્રના બારામાં જે માણસ મહાન હોય, સત્કર્મો જેના બહુ સારા હોય, સદગુણોમાં જે મોટા હોય, આની કોઈની નિંદા નહીં કરવી. કેટલા કયા? 6 જણા. એક સંત, બીજા હરિભગત, ત્રીજા વિદ્વાન, વિદ્યામાં મોટા, ચારિત્રમાં મોટા, પાંચમા સત્કર્મોમાં મોટા, છઠ્ઠા સદગુણોમાં. પહેલા સંતની વાત કરું છું. એક જરીક એવી વાત છે, ગઢડામાં એક પાળો બહુ બળ્યો હતો. જ્યારે મહારાજ ખળખળીએ નાવા જાય ને ત્યારે સામા વેણે આવી મહારાજનો સ્પર્શ કરતો. મહારાજ રાજી થતા ને વખાણ થાય એટલે એને આમ બહુ પહોરો ચડતો. આપણને કોઈ વખાણે રાજી થાય એટલે બહુ આમ હમાય નહીં. એ પાળો ગઢડાના દરવાજે બેહતો કાયો. અને શિયાળાના સમયમાં ઘેલેથી એક સાધુ નાઈને આવતા હતા અને સાધુની કોપીનો છેડો નીકળેલો જોઈને પાળો હાંસી કરતો કરતો બોલ્યો, દાંત કાઢતા કાઢતા, કે સાધુ રામ જોતર હમું દો. આવું બોલી ગયા. પેલા સાધુને તો કાંઈ નહોતું, પણ ઉપરવાળાને સહન નહોતી કે મારા બાળા ભોળા સંતને આ પાળો એના બળના બુદ્ધિના જોરમાં આમ બોલે, આમ સીધી વાત કરે. સીધી વાત ન કરાય કે સ્વામી તમારું કપડું સરખું કરો, મા બાપ આવ ઠેકડી કરવાની, સાધુની મશ્કરી કરાય નહીં, એમાંથી ક્યારેક મરો થઈ જાય. ગુરુની મશ્કરી કરાય નહીં. ગુરુ આપણી આગળ હાવ મિત્ર જેમ, બાળક જેમ, ગમે તેમ રહેતા હોય, પણ ધ્યાન રાખવું, ગુરુ ગુરુ છે, સાધુ સાધુ છે. અને જેને ન આવડતું હોય ને એને તે ચાળો કરવો જ નહીં. એ એક કળા છે, જો આવડ્યું તો આવડ્યું, નહીં તો ઊંધું મરાઈ જાય, હસ્તામાંથી ખસતું થઈ જાય ને કાંઈનું કાંઈ થઈને પૂરે. હવે એણે આ ડાપણ કર્યું, અપરાધ લાગ્યો. એ પાળાનું મોઢું પાક્યું, હોજી ગયું, પીડા એવી થાય કે રહેવાય નહીં, અને આખું હોજી ગયું, અન્ન પાણી ગળે ઉતરે નહીં. બોલો, દિવસ ઉપર દિવસ જાય, બહુ બળ્યો હતો પણ છે ને હાલી નો કેવો થઈ ગયો, રાડ ફાટી ગઈ. ખાધા પીધા વગર તો શરીરનું બળ કેટલું કાલે. પછી એનો શિષ્ય હતો એ પાળાનો, એણે આવીને મહારાજને કહ્યું, મહારાજ મારા ગુરુ હવે મરી જાય, એને દર્શન દેવા પધારો. પછી મહારાજ એને દર્શન દેવા ગયા. ત્યારે તે પાળે પથારી પડ્યા પડ્યા હાથ જોડીને કહ્યું, મહારાજ આ દુઃખ ખમાતું નથી, હવે મને ધામમાં તેડી જાવ તો ઠીક. ભગત, તમારે આ દુઃખ પ્રારબ્ધનું નથી, ક્રિયામણનું છે, તમારાથી કંઈક ભૂલ થઈ છે એનું છે. મહારાજ હું નથી જાણતો. હું જાણું છું ને, શું મેં એવું કર્યું? તમે કોઈનો અપરાધ કર્યો છો? ના મહારાજ, મેં કોઈનો અપરાધ નથી કર્યો. મહારાજ કે તમને ખબર નથી, ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ, મેં ક્યાં કોઈને માર્યા, ગાળી દીધી, કોઈનું લઈ લીધું, મેં કાંઈ અપરાધ કર્યો નથી. મહારાજ કે સંભારો, સંભારો તો ખરા, કોઈ સાધુની મશ્કરી કરી હતી? પછી ભગવાને જ સ્મૃતિ આપી ત્યારે તે પાળો કહે, હા મહારાજ, મેં એક સાધુને કહ્યું હતું કે જોતર હરખું દો. મહારાજ કે બસ, તારે એ પાપને લઈને તમે આ હેરાન થાઓ છો ને, મોઢું પાક્યું છે ને ખવાતું નથી. તો એ તો આને ખબર પડી કે અર 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 મારા બળના અભિમાનમાં ઠઠ્ઠા મશ્કરીમાં કરતા હું પોતાને શ્રેષ્ઠ માનીને સાધુને ગૌણ માન્યા હોય તો જ થાય ને. કર્યું મહારાજ, હવે શું કરું? મહારાજ કહે સાધુને પગે લાગીને માફી માગો તો સારું થાય. પછી તો એ સાધુને મહારાજે બોલાવ્યા કે સ્વામી અહીં આવો. એ સાધુને કાંઈ નહોતું. પછી આ ભાઈ પગે લાગ્યો, માફી માગી, રોયો. ત્યારે ઓલા સાધુ કે પણ મને કાંઈ ખબર નથી. મહારાજ કે તમને ભલે કાંઈ ખબર નથી, મને ખબર હોય ને. બધાનો પિતાને કંટ્રોલર અને ન્યાયદાતા હું છું. થોડા ગાળી નાખું. ક્યારેય એવું ન સમજતા કે પણ એને ક્યાં મનમાં કાંઈ છે મને રોગ થાય કે પીડા થાય, એવું ન સમજતા. મેં ભલે એનું અપમાન કર્યું, એને ગાળી દીધી, પણ જો એ તમારી માથે રાજી છે, એને કાંઈ નથી. તે એ તો સાધુ છે, સારા છે, તે કાંઈ નથી લેતા મનમાં તે, પણ ઉપરવાળા જ નહીં કમાય. એ નહીં સહન કરે. ભલે એને કાંઈ નથી, મરી જવું આપણે. ઘણા આવો બચાવ કરે છે એટલે કહું છું. એ ક્યાં દુખાણા જ છે, પણ એને તો ખબર જ નથી. એ ભલે નથી દુખાણા, એને ખબર જ ભલે નથી, પણ કોકને ખબર છે કે જેના હાથમાં આપણા નાડી પ્રાણ છે. માટે નિર્માની રહેવું, કોઈ પણ વાતથી પોતામાં શ્રેષ્ઠતા ન માની લેવી, કોઈ પણ વાતની ન માનવી, કેમ જે ક્યારેક અપરાધ કરાવે છે અને બહુ દુઃખ વેઠવું પડે છે. આપણી પીડા આપણે જાણીએ પછી મજા નથી આમાં. માફી માગી પછી સારું થયું. આ સાધુનું અપમાન કરનારનો એક દાખલો દીધો. હવે હરિભગત, આપણે જે નગરીમાં બિરાજીએ છીએ ને એ નગરીની વાત કરું, વડોદરાની. અહીંના ગરીબ નાથ ભક્ત, મૂળ કણભાના, વડોદરામાં ધંધાર્થે રહેલા, જેટલું કમાય એમાંથી અડધું સંતોને અર્થે વાપરતા અને શાકભાજી વેચતા, હાવ ગરીબ હતા. તોય એની ટેક એવી. આપણું આજ વાડી મંદિર જે એની જગ્યામાં છે. ત્યાં નાથ ભક્તનું ઘર હતું, ત્યાં મંદિર બાંધ્યું. એણે દઈ દીધું, ગરીબે દીધું. વડોદરાની જગ્યા વડોદરા સરકારની આપેલી નથી તમારે ખ્યાલ માટે, એ નાથ ભક્તની છે, એનું ઘર હતું. વડોદરા સરકારના શાળા અને દિવાન નારૂપંદ નાના હતા, હરિભગત હતા. વડોદરા સરકારે સત્સંગી હતા. નાથ ભક્તને એમ થયું કે આ દિવાન છે, ભગવાનના ભગત છે, સત્સંગમાં આપણે કંઈક કામ પડે તો આ ભાઈ કામ કરે એવા છે. નાથ ભગતને એક ભેંસ વેચવી હતી, વ્યવહારિક વાત છે. દિવાનને કહ્યું કે તમે મારી ભેંસ લ્યો, તમે ભગવાનના ભગત છો, હું સસ્તા ભાવે આપું. તો નાથ ભક્તે થોડી સસ્તી આપી હશે, દીવાને એની ભેંસ લીધી. આપણે બધા અંદર અંદર આવો વ્યવહાર કરીએ છીએ ને, કરતા જ હોઈએ ને, પણ દીવાન ખબર નહીં લોફળ હશે એવું લાગે છે, પૈસા આપે નહીં. ઘણાય આવા લોફળ હરિભગતનો અનુભવ મને થયો છે, આપે જ નહીં પૈસા. ધક્કા ખરાવડે, વારે વારે મગાવડાવે, આપણને શર્મિંદા કરે, પાછો ખી જાય, સમજાણું. હા, કાંસલા પકડે ને કે ભાઈ, ઘણો ખાંચ્યું. નાથ ભક્ત હાવ ગરીબ, નારૂપંદ નાના દિવાન, પણ પૈસા ન આપ્યા. પછી એક દિવસ નાથ ભક્ત મંદિરે ગોપાલ સ્વામીને આવીને કહે છે કે સ્વામી, મારા પૈસા દિવાનજી દેતા નથી, મેં એમને ભેંચ વેચી છે, આનું શું કરું? સ્વામી કે હવે એમ કરે, હમણાં દિવાનજી દર્શન આવે છે, આ એનો ટાઈમ છે દર્શને આવવાનો. હાલ જે વાડી મંદિરમાં સભા મંડપ છે ને, ત્યાંની જ આ ઘટના છે. જે ગોપાલ સ્વામી બેઠા એ થાંભલો એમ નામ છે, સ્વામી ત્યાં જ બેઠા હતા. અને તે દિવસે જ મંદિર હતું, આ શિખરબંધ નહોતું. નારૂપંદ નાના આવ્યા, ભગવાન ને પગે લાગ્યા, સ્વામી ને પગે લાગ્યા, થોડીક વાર બેઠા પછી હાલતા થયા. ગોપાલ સ્વામી કહેલું, દીવાનજી નીકળે ને ત્યારે જરાક યાદી આપજે, મોટા માણસ હોય ભૂલી ગયા હોય એમ. બાળને જતા જતા નાથ ભગત બિચારો હાથ જોડીને કે દીવાન સાહેબ, ઓલી ભેંસના પૈસા મને નથી મળ્યા સાહેબ, હું ગરીબ માણા, મારે બહુ જરૂર. અને દીવાનનો મગજ ગયો. એ કે મૂર્ખા, ગરીબનો દીકરો થાય આઈ ઉઘરાણી કરવાની? અરે પણ સાહેબ તમે મળો નહીં, ન્યા કોઈ આવવા દે નહીં. હવે ન્યા આવવાના દીકરા આઈ મંદિરમાં, મારી આઈ સ્વામી છે ને મારી પાસે, એવો મગજ ગયો ને. તો ચપલું કાઢ્યું અને મારવા. ગોપાલ સ્વામી બેઠા બેઠા જોવે. સ્વામી કે અરે અરે, સ્વામી હાકલો કર્યો, નારૂપાન. એટલે પછી ચપલું પહેરી લીધું. પછી ગયા આ થયો અપરાધ. એ અપરાધમાં એની બુદ્ધિ બગડી. એણે ને એની બેને, એટલે કે સિયાજીરાવ સરકારના ઘરના, એ ભેગા મળી ખંડેરાવને ગાદીએ બેહાડવા અને સરકારનું કાસલ કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો. એમાં અમુક અધિકારીઓ પડ્યા. ખાનગી મિટિંગ થઈ, સહી સિક્કા થયા, નારૂપંતે સહી કરી. કઠણા એ તે કાગળ કોર્ટમાં રહી ગયેલો અને લુગડા કાઢીને ધોવા આપ્યા. ધોબીને ધોબી લોકો જોવે, પછી જોઈ કાગળ નીકળ્યો. કયા કોર્ટમાં નીકળ્યો કોને ખબર, સરકારના ને એના ભેગા છે. તે જઈને સિયાજીરાવ સરકારને કાગળ આપ્યો, સાહેબ તમારા કોર્ટમાંથી કાગળ નીકળ્યો. થવાનું હોય એટલે થાય, બધું થાય. સરકારે આમ કાગળ વાંચ્યો, તે એને પતાવી દેવાના અને ખંડેરાવને ગાદીએ બેહાડવાનો. અમે આટલાય ભેગા મળીને આ નક્કી કર્યું છે અને એમાં આની આની સહી. સરકાર કે હદ તેરી કે. એક એકને બોલાવ્યા, જેની જેની સહી હતી ને બધાને, કે આવું કાંઈ ષડયંત્ર થયું છે મને મારી નાખવાનું, અને એમાં તમે કાંઈ છો? નાર્યના મહારાજ નહીં. તો કે ના, આ સહી તમારી. શું કરે? કે હા, સરકારે હુકમ કર્યો આને એકે એકને, આખા કુટુંબને, એનું નાનું બાળક હોય તેને પણ, લીલા કાંટા અંબાળો એટલે જેટલા હતા એ બધાના આખા કુટુંબને હળગાવી માર્યા જીવતા. તો રાજ અપરાધ છે. પછી નારૂ પણ નાનાને બોલાવ્યા. એક ભગતનો અપરાધ થાય એમ જ કેવું થાય? કહું છું, નારૂપંદ નાનાને એમ કીધું કે તમે તો મારા સાળા છો, આજે કાવતરું ઘડાણું એમાં તમે છો? તો કે નાર્યના જીજાજી. હાચું બોલો. તો કે હું નથી. પછી કાગળ કાઢ્યો સાહેબે, આ સહી કોની સ્તરે? પછી શું કરે? એટલો બધો સિયાજીરાવ સરકારનો મગજ ગયેલો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના શબ્દો યાદ આવ્યા. મહારાજ જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે નારૂપંત નાના મહારાજને ચમર કરવા હાથીએ બેઠા હતા. પછી જ્યારે નવરંગા હાથી ઉપરથી મહારાજ અંબાડીથી હેઠા ઉતર્યા અને સરકાર સામે આવ્યા હતા, પછી સરકારનો હાથ જાલીને મહારાજ હાલ્યા ને એને બંગલામાં ગયા, ત્યારે મહારાજે એટલું કીધેલું કે સરકાર, આ નારૂપંત અમારા ભગત છે, એ તમારા વાંકમાં ક્યારેક આવે તો એને દેહાંત દંડ ન દેશો. સ્વામિનારાયણ કેવા ભગવાન છે, કેટલું અગાઉ જાણ્યું કે આને આ થવાનું. બોલો, એનો ભગત હતો એટલો તારવો, બાકીના કુટુંબે કુટુંબ લીલા કાંટા અંબાળે. સરકારને યાદ આવ્યું. સરકાર કે નારૂપંત, મને મહારાજે આજ્ઞા કરી છે એટલે તને એકને હું જવા દઉં છું, પણ તારી તમામ ઘરવકરી મકાન શીખે હું લઈ લઉં છું, પહેરે કપડે તું તારી બૈરીન છોકરા રાજ્યાશ્રય છોડીને નીકળી જાઉં. મન મોઢું ન બતાવતા. પછી વડોદરામાં એક કંઈક ઝૂંપડા જેવું કરી રહ્યા અને દક્ષિણીના સદાવ્રતમાંથી ખીચડી માગીને ખાતા હતા. નારૂપણ નાના ચાર ઘોડાની બગીમાં બેહી બે પોલીસ ભરી બંદૂકી આગળ બે પાછળ દોડ્યા આવે અને નારૂપણ નાના વડોદરા મંદિરે દર્શન આવતા, વડોદરાના દિવાન. પણ નાથ ભગત ઉપર સપલું ઉપગાયું, મા દશા થઈ. ભગવાનની કૃપા જ જીવતા રહ્યા. એમાં ગોપાલ સ્વામીને સામે આ ધંધો કર્યો. પછી વાત આવી રાણીની, એને બોલાવી કે તું આમાં છો શ્રીમતીજી, ક્યાં જાય? પછી રાજાએ હુકમ કર્યો કે આને દિવાલમાં ચણી લો. રાણીને વડોદરામાં દિવાલમાં ચણી છે, ઈચ્છે દિવાલ, એને ચણી લીધી, જીવતી ચણી દીધી. જો નારૂપણ નાના એ નાથ ભક્તનો અપરાધ ન કર્યો હોત તો આ કાંઈ ન થત. એની બેનની બુદ્ધિ બગડત ને તોય નારૂપંત એમ કહેત કે બેની ધંધો ન કરાય, હું તને સાથ નહીં દઉં, સરકારને કહી દઈશ, તો બધું કાવતરું ભાંગી પડત ને કાંઈ ન થત. પણ વાયડામાં વાયડામાં અભિમાનમાં અભિમાનમાં આપણાથી એવું ઘણું થઈ જતું હોય છે કે આપણને ખબર નથી હોતી અને એવા કર્મ કરી બેસીએ છીએ કે એને ભોગવતા પછી છે ને ફીણ વળી જાય, સમય ન કપાય, રાજદી લાંબા થઈ જાય અને મારા બેટાનો પાર આવે નહીં, સુખના દાડા ક્યારે ભાળશું એમ થઈ જાય, ક્યાંય ક્યાંય ઠકી જાય દિવસો. માટે જાળવા જાય તો સારું.
હરિજન હરિ કે દ્રગ હૈ હરિ હૈ હૈ ગતિલિન હરિજન હરિ કે દ્રગ હૈ હરિ હૈ હૈ ગતિલિન બાય ગ્રહે પ્રભુ નાત જે બાય ગ્રહે પ્રભુ નાત જે તજત ચક્ષુ દુઃખ દેન તજત ચક્ષુ દુઃખ દેન.
આનો અર્થ એવો થાય છે કે ભક્ત ભગવાનના નેત્ર છે, ભક્ત ભગવાનના નેત્ર છે, આપણે ભગવાનની આંખો છે. ભગવાનની ઘોડાના જેવી ગતિ છે, અર્થાત ઘોડો બટક્યું લે પછી કાપી નાખો તો પણ ન મૂકે, કાપી નાખો તો પણ ન મૂકે, પણ ઘોડાની આંખમાં આંગળી નાખે તો મૂકી દે. ભગવાનની આંખો કોણ? ભક્ત. ભગવાન આપણને પકડે પછી કોઈ દી છોડે નહીં, ઉદ્ધાર કરે. પણ કોઈ ભક્તને આપણે દુખવીએ એટલે કે ભગવાનની આંખમાં આંગળી નાખીએ તો ભગવાન આપણને છોડી દે છે, છોડી દે, કેમેય ન મૂકે તોય મૂકી દે. માટે સેવા થાય ન થાય, આપણાથી કોઈનું કલ્યાણ કે કોઈનો સ્વભાવ સુધરે ન સુધરે તેલ લેવાઈ ગયું, પણ અપરાધ ન થાય એ મહત્વનો છે. વાલા ભક્તો, સત્સંગમાં જેને જેને દુઃખ આવે છે તે ભગવાનના ભક્તને અપરાધે કરીને જ આવે છે, નહીં તો કાળ પણ સત્સંગથી ધ્રુજે છે. બોલો, કોણ દુઃખ દે? જો ને ઓલી શબરી ભગવાનની ભગત હતી, આપણે શબરી નામથી ઓળખીએ છીએ, પરમાત્માનું સ્મરણ રટણ કરતી હતી, જેના દરહણ પણ જોવા ન ગમે એવી ડોશી. હવે એનું મોટા મોટા ઋષિ મુનિઓને કાંઈ માધ્યમ હોય, પણ આ શબરીબાઈને ઋષિ મુનિઓનો બહુ મહિમા. ઋષિ મુનિઓ સરોવરે નાહવા જતા આ બાઈ વહેલી ઉઠી આખો રસ્તો વાળી નાખતી કે ઋષિ મુનિઓને કાંકરા ન હોય, પથરા વીણ લે. ઋષિ મુનિઓને આશ્ચર્ય થાય કે આ રોજ કોણ વહેલા વાળી નાખે છે. મનમાં રાજી થતા કે આપણની સેવા કોક કરે છે, રસ્તો સાફ કરી નાખે, બહુ સારી વાત કહેવાય. પણ એવામાં એકવાર ઋષિ મુનિઓને ખબર પડી ગઈ કે આ છબરી વાળા છે, અને ઋષિ મુનિઓનો મગજ ગયો કે તું પગ મૂક, તું વાળીએ ભૂમિ અપવિત્ર થઈ જાય, હેજ તે અમને અભડાવ્યા કહેશ. શબરીને બહુ દુઃખ થયું, કરર ભક્ત હૃદય દુખાણું, એનું અપમાન કર્યું. અને પછી ઋષિ મુનિઓ પંપા સરોવરમાં નાહવા ગયા, પાણી નહોતું, સરોવર લોહી બની ગયું. અતિશય ઋષિઓ આશ્ચર્ય પામ્યા, ખ્યાલ આવી ગયો કે આપણાથી ખોટું કામ થઈ ગયું. એ બધા તપસ્વી ઋષિ મુનિઓ બ્રાહ્મણો એક શબરી બાઈને હાથ જોડીને પગે લાગ્યા, માફી માગી. ત્યાર પાછું પંપા સરોવરમાં પાણી થયું. અધિક જનાયો આપસે જન મહિમા રઘુવી,
અધિક જનાયો આપસે જન મહિમા રઘુવી,
અધિક જનાયો આપસે જન મહિમા રઘુવી,
અધિક જનાયો આપસે
શબરી પદ રજ પરસતા,
શબરી પદ રજ પરસતા,
શબરી પદ રજ પરસતા,
શબરીબાઈ આવીને પંપા સરોવરમાં પગ બોલ્યો લોહીનું પાણી થયું.
નિર્મળ ભયો ની,
નિર્મળ ભયો ની,
નિર્મળ ભયો ની,
હો હો અધિક જનાયો આપસે જન મહિમા રઘુવે,
અધિક જનાયો આપસે જન મહિમા રઘુવે.
પોતા કરતા પણ માનવીનો મહિમા રામચંદ્ર ભગવાનને અધિક જણાયો. એક સામાન્ય શબરી આ રીતે ભગવાનને વાલી બની. માટે આપણે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ્યા હોઈએ, જરા સાધનાવાળા હોઈએ કે ત્યાગી સંતો કે આશ્રમિક ઋષિ મુનિઓ હોઈએ, તોય હું ન જાને કિસ હૃદય મેં પ્રભુ બિરાજિત હૈ, ખ્યાલ રખ કે ચલો. દાડમાં ગામમાં વિપ્ર નથુરામભાઈ હરિભગત બહુ હારા હતા. હરિભગતનો એક દાખલો વધારે દો, નાથ ભક્તનો દીધો, સ્ત્રીમાં શબરીબાઈનો આપ્યો, હજી એક ઓર. હરિભગતમાં વધારે જરૂર પડે છે અમને તો, જરા ઊંચા બેઠેલા ભાળો ભગવાન લુગડા હોય એટલે તો અમે તો ગાળ્યું દે તોય તમે હે સ્વામીજી હવે સમજાણું. ઓલો ભરવાડ અમને કહેતો એવું, અમારી એક જગ્યાએ પંચર પડ્યું હતું, પેલો શીઘ્રો નહીં, તે ભરવાડનો એક ટેમ્પો હતો ને કીધેલા ભાઈ શીઘ્રો આપીશ, તે સામો જોઈને કે આમ તો તમને મારવા પડે કે સાપામ વાંચી છે એ પ્રમાણે. આવું બોલ્યો, સાપામાં વાંચી છે પ્રમાણે તમને મારવા પડે, પણ હવે સાધુ છો એટલે શીઘ્રો આપવો જ પડે ને, એમ કહીને શીઘ્રો આપ્યો. એટલે અમને લોકો એમ કે બહુ નો કાંઈ અભરાધ કરે અમારો, પણ હરિભક્ત હરિભક્તને મહિમા નથી હોતો. અને હું ઘણી વખત કહું છું, હરિભગતને હરિભગતનો ન હોય, ધર્મગુરુને ધર્મગુરુનો ન હોય, સાધુને સાધુનો નહીં, પાળાને પાળાનો નહીં, સાધકને સાધકનો નહીં, સમર્પિતને સમર્પિતનો નહીં, બ્રાહ્મણને બ્રાહ્મણનો નહીં. એ બધા સમવડિયા કહેવાય ને, હરખી લાઈનના, એટલે ઉટાડાવાનો એમ, તું છો તો હું છું એમ, આ બધું રહે, સમજ્યા? બહેનો ને બહેનોનો નહીં, તું માસી હું કાકી હું તારા મનમાં, સમજ. પણ આપણે બરોબરિયામાં ભગવાનના ભક્તો જાણીને મહિમા રાખીશું ત્યારે આપણા સ્વભાવ જાહે. આ મહિમા રાખો એ તો આપણી ભલાઈ છે ને ભાઈ, આપણા માટે છે ને, એમાં ક્યાં વાંધો છે? મોટાનો મહિમા રાખીએ પણ મોટા આપણા છેટા બહુ રહેતા હોય, આપણી હારે રહેનારો મહિમા રાખીએ ને તો આપણા સ્વભાવને બહુ ભીં પડે. હા, એને જ પ્રગટનો સત્સંગ કહેવાય. પણ એ કળા આપણને ફાવતી નથી ને, કેમ જે એમાં સીધા બહુ થવું પડે. હા, ઘણાને તો મોટા બાપજીનો સત્સંગ હોય, બાપજી આવે એટલે ગમે ત્યાંથી ઈવડો એ તમારે પડખે ચડી જાય, ફોટા વીડી, હા કેમ છે બધું બરાબર ને? કા બરાબર, કાંઈ ખોટે ન કર્યું હોય. હા, આવા બહુ ખૂટલ મેં જોયા છે, લબાડ લિમિટેડ કંપની કહું એને, બાકીના તો બજાર આજ દિવસ તૈયારીમાં ને સેવામાં હોય એને તો ક્યાંય બિચારાને ત્યાં પડખે કોઈ આવવા દે નહીં. આવા લુખાન ખોટા ગામના આગેવાન નાચના સત્સંગના કોડા બધા આવીને હાજર થઈ જાય, કોઈક મોટા આવે ને ત્યાં. અમે ક્યાંક જઈને આવી જાય ને કે મને જસવાણી જસવાણી કેમ છે બધું, મેં કે ત્યાં કર્યું બધું. અરે આજ લુખા ક્યાંથી આવી ગયો? અમે આવ્યા ભેગા, ગાડીએથી ઉતર્યા નહીં ત્યાં તું ભટકાણો. માયાના જીવ હોય ને આવા અમુક અમુક. એટલે આપણે આપણા સાથે રહેનારા આપણા જેવા જે ભગવાનના ભક્ત છે એનો મહિમા રાખવાની ટેવ પાડીએ. મારો કહેવાનો અર્થ, મોટાનો જ મહિમા બધાએ રાખે, એમાં શું નવાઈ કરી. આ નથુરામ વિપ્ર બહુ સારા હરિભગત હતા, અને શ્રીજી મહારાજને મળેલા હો. એ જમાનામાં મહારાજને કોઈ અમથો મળ્યો હોય ને ઘડીક, પછી એના કાંઈ ગુણ ન આવ્યા હોય પણ એનો કેફ સત્સંગમાં બહુ રહેતો, કે ગમે એવાને કહી દે હું મહારાજને મળેલો છું, પણ તને મારવા જેવો છે. મહારાજને મળ્યો છે ને પણ થોડો દંડિકાવાની જરૂર છે. અમે ભલે મહારાજને નથી મળેલા એમ, પણ તારા કરતાં હાથ હારા છીએ એમ કોક કહેનાર જોઈ આને જરા એવું રહેતું હું મહારાજને મળેલો છું. અને વળી તેમણે મૂળજી બ્રહ્મચારી પાસેથી મોટા મોટા પરમહંસના જીવન ચરિત્ર લખેલ એમ ભણેલ. એટલે મૂળજી બ્રહ્મચારીને પૂછે કે આ સ્વામીનું જીવન કેવું, તે બ્રહ્મચારી કે અને આ નથુરામભાઈ લખે, એટલે થોડુંક પાછું લેખક થઈ ગયા. લ્યો આ એક ગુણ વધારે આવ્યો, ગુણની હારો હારે અભિમાન આવે છે. આ મોટી કઠણાઈને કોક જ ઓળખે છે, કોક જ ઓળખે છે કે જેટલા ગુણ આવે એટલું એની હારે હારે અભિમાન આવે. એકલા જ ગુણ આવતા નથી, એની સાડી ફેંક લઈને જ આવે. બહુ સાવધાન રહેવું પડે. અને એટલા માટે જો હરિભગત ગુણ નહીં દોષ માને એમ સાગરમાં વારે વારે આવે છે તો ક્યારેય અપરાધ ન થાય. હવે આ નથુરામ દાડમા વાળા એક વખત માંદા થયા, શરીરમાં રોગ હોઈ રહેવું પડે, પીડા થયા કરે, એટલે એના મનમાં એમ થયું કે ભગવાનની કોઈક વાતું કરે હરિભગત કે સાધુ આવીને તો સારું, માંદગીમાં સાધુ ક્યાં ગોતવા જવા. આંબાના દેવશીભાઈ લુવાર બહુ સારા સત્સંગી સમાધિવાળા સ્થિતિવાળા હતા, એને બોલાવ્યા કે દેવજીભાઈ આવો ને હવે અહીંયા બેહોન ઘડી કા માંદગીમાં દિવસ જતા નથી, થોડીક ભગવાનની વાતો કરો શાંતિ થાય. દેવજી ભગત બહુ હારા માંડ્યા વાતો કરવા મહારાજની, મહારાજની લીલાલી ને ઐશ્વરીની પ્રતાપની વાતો કરે. હવે વાતો કરતા કરતા ભગત વળી એક દી એવું બોલ્યા, અમારે ઘેર તો હુતકમાં પણ મહારાજ જમી જાય. એટલે આની ચાર આંક થઈ, બ્રાહ્મણ કર્મકાંડી ધર્મ નિયમમાં સુતાસૂતમાં બહુ પાકા. એટલે હું બોલ્યો કે ઓકે, એક વખત ઘરનાને બાળક આવ્યું હતું તેથી મેં શીરો કર્યો અને સંકલ્પ મને થયો કે આવો સરસ શીરો થયો છે ને મેં બનાવ્યો છે ને આજ મારો નાથ આવીને જમે તો મારા ભાગીનો પાર નહીં, ત્યાં તો મહારાજ પધાર્યા સાક્ષાત. અને મને કે દેવજી લાવ્યા તો તારાને શીરો જમવો. પછી મેં મહારાજને કીધું પણ મહારાજ આજ અમારે હુતક છે ઘરે, અરે હુતક પુતક અમને થોડું હોય પરમાત્માને અડે, લાય લાય લાય. અને મહારાજ જીમ્યા અને નથુરામ ખીજાણા ઓલા માંદા, હા ખીજાણા ને હું બોલ્યા ખબર છે, લે લુવાર. મેં જાણ્યું ભગત સારો હોય છે પણ આ લુવારડો ખરો ને. આ પોતે બ્રાહ્મણ એટલે એને એનું અભિમાન સમજ્યા, અને આ હરિભગત લુવાર હવે આ નાત અભિમાન કહેવાય. હારો લુવારડો કે તને હારો જાણીને મેં અહીં બોલે, પણ લુવારડો ખરો ને કે હુતકમાં મહારાજ જમતાય છે એવા ગપ્પા હું મહારાજ કે ચાલો જ અહીંથી લુવાર. અપમાન કર્યું, હવે રોગ મટે કે વધે. આમ શ્રેષ્ઠ જ્ઞાતિનું અને શ્રેષ્ઠ ભક્તપણાનું અમાન હોવાથી ભગવાનને મળેલા વળી જીવનચંદ્ર ચરિત્ર લખેલા એટલે આમ રહે ને મેં કર્યું એમ. દેવસી ભગત તો બહુ સારા ભગત હતા, બેચારા હાલ્યા ગયા અહીંયા ગયા ઊભા છે, દુઃખ થયું પણ શું કરવું હવે. અને નથુ રામને શરીરે બળીતરા ઉપડ્યો, એટલે ભગત ગયા નાના બળીતરા ઉપડી હતી, ક્યાંય રહેવાય નહીં, વળ ખાય. હવે શું કરવું? પછી વાંક્યાથી વૈજનાથભાઈને બોલાવ્યા. વાંક્યામાં એક વૈજનાથભાઈ હતા, એ ભાગવતના ભણેલા હતા અને હરિભગત હતા અને એ બ્રાહ્મણ હતા, બહુ સારા સત્સંગી. એ આવ્યા અને કે મને વાતો કરો, બધું બહુ પીડા થાય છે. સારું, પછી વૈદ્યનાથભાઈ માંડ્યા વાતો કરવા અને નથુરામ વિપ્ર સાંભળે દાડીમાં વાળા. આમ વાતો હાલતી હતી ત્યાં નથુરામ વિપ્રે વૈજનાથભાઈને ઓલી વાત કરી કે વૈજનાથભાઈ ઓલ્યો લુવાર આવ્યો હતો તે મળો કે મહારાજ હુતકમાં જમી જાય. મેં તો કાઢી મૂક્યો. ત્યારે વૈજનાથભાઈને એમ થયું ભારે કર્યા એને. વૈજનાથભાઈ કે નથુ દાદા એ તમે બહુ ખોટું કર્યું. કેમ મેં શું ખોટું કર્યું? અરે દેવસિંહભાઈ તો બહુ હારા હરિભગત છે, હવે હારો મહારાજ હુતકમાં થોડા જમી જાય. અરે પણ મહારાજ એને જ્યારે સંકલ્પ કરે ત્યારે દર્શન દે છે, અને ભગવાનને હુતક શું હોય દાદા, એ તો જમે જ. ત્યારે નથુરામ બોલ્યા, એ જ તારીનો વૈજ્ઞાનિક, મેં જાણ્યું તું ભાગવતનો ભણેલો છો, તે કાંઈક ડાયો હોય હેટ, પણ ત્યાં તો હારા થૂકી બગાડ્યું કે બટ ન થાય. આજે આવા સત્સંગમાં છે બાયું ભાઈ તો. ત્યારે વૈજનાથભાઈ કે નથુ દાદા હું ખરું કહું છું, એ ભગવાનના ભક્ત છે અને તેમનો તમે અવગુણ લીધો અને એટલે જ તમારા શરીરે બળિતરા થાય છે, અને હું વૈદ છું, હું તમને ઓહળિયાય કરું છું પણ ઔષધ કરતાંય તમને શાંતિ થાય છે, જરાય થતી નથી. દાદા ભક્તના અપરાધ જેવું એકય પાપ નથી, જ્ઞાન નહીં. એ તો માંડ્યા વાતો કરવા, ઘણી વાતો કરી. ત્યારે નથુરામ કહે એમ હોય તો પછી એને પાછો બોલાવીએ કે કોક જાઓ અલે લુવારને બોલાવી લાવો. પાછો બોલાવ્યો ત્યારે એટલે વૈજનાથ કે આમ નો આલે તમારે હરખી માફી માંગ્યું પગે લાગીને. એકવાર અમે ચોકમાં ઊભા હતા ત્યાં પાછળની હવેલીએ કોઈક બ્રાહ્મણ આવેલા મથુરાના, તે હું ઉભેલો એટલે આવ્યા મંદિરમાં. હા આમ આમ કરતા કરતા એટલે પવિત્ર સ્વામી કે અહીં આવો સ્વામી છે સમજ્યા, એટલે પગે લાગો તો કે હમ બ્રાહ્મણ હૈ. હમ કિસી કો પગે નહીં લગતે હૈ. તો આ કે મહુ વાંધો આશીર્વાદ મળે. હમ બ્રાહ્મણ આશીર્વાદ લેતે નહીં હૈ દેતે હૈ. તો પવિત્ર સ્વામી કે તો દ્યો. અરે બીજું સ્વામીજી કા ભલા થાય, મેં બહુ સારું બાપજી, ચાલો આશીર્વાદ લાવ. એટલે આ બધું આવું અનુભવાય છે આજ પણ. બ્રાહ્મણ હોને કે નાતે હમ આપકા પેર નહીં છૂ સકતે ઓર આશીર્વાદ ભી આપકા નહીં લે સકતે, मगर हम आशीर्वाद दे सकते हैं तो दियो। अच्छा ब्राह्मण कोई नो आशीर्वाद न ले न लई सके एमनी एवी गरिमा छे आशीर्वाद न ले एने न लेवाय एक प्रकार की एक आखी गरिमा हो आपणे वंदन करिए पछी न तो दादाए देवसी लुहार की माफी मांगी पगे पड़िया माफ करजो भाई मने वैद्यनाथे समझाव्यो त्यारे समझाव्यो नहीं तो कहीं समझात नतुँ जेवी माफी मांगी ने एवी तरत बळीत्र मटी गई पीड़ा समी गई तरत एने खातरी थी कि सालू साचू वाला भक्त माटे भगवान भक्त नु अपमान न करूँ एम अपराध थे अपमान करवामां बे मोटा अपराध छे एक भगवान ने निराकार कहवा अने बीजो भगवान ना भक्त नो द्रोह करवो ते बे अपराध भगवान माफ नत करता एमाय हौथी मोटो अपराध एमना आकार नु खंडन करवू ए छे केम जे भगवान ना आकार नु खंडन कर्या पछी माफी मळवानी कोई जग्या नथी भगवान ना भक्त नु अपमान कर्या पछी अपराध कर्या पछी भगवान पासे थी माफी नथी ज मळती पण ए भक्त पासे थी माफी मळे एक जग्या खरी जेनो अपराध कर्यो एना पग पकड़ी लो तो छूटी जाओ पण भगवान ना आकार नु खंडन कर्यो निराकार कई नाख्या पछी क्या जईने तमे माफी मांगो कोनी मांगो કેમ જે ભગવાનનો અપરાધ કર્યો છે અને ભગવાન એની માફી તો આપતા નથી વચનામૃતનો નિષ્કર્ષ કયો આ વચનામૃતનું છેલ્લું તત્વ છે અપરાધનું અંતિમ ભગવાનને નિરાકાર કહેવા અને બીજે નંબરે ભગવાનના ભક્તનો અપરાધ કરવો આ બેથી કોઈ મોટો અપરાધ દુનિયામાં નથી માટે ભગવાનના ભક્તનું અપમાન ન કરવું સંતની વાત કરી ભગતની વાત કરી હવે પ્રતિષ્ઠિત માણસની વાત કરું છું પાંચ કીધા ને મહારાજ એટલે સત્તાધીશ માણસ ઊંચી જ્ઞાતિના માણસ એને પ્રતિષ્ઠિત કહેવાય કુળ કે આચારવાળા અથવા તો હીન જાતિ હોય પણ સદગુણો કે અધિક ધનાદિ વડે જે સમાજમાં પ્રતિષ્ઠા પામ્યા હોય એને પ્રતિષ્ઠિત કહેવાય એનો અપમાન ન કરું જાળવા જાઉં દુર્યોધન રાજા હતો ધનવાન હતો દ્રૌપદી એનું અપમાન કર્યું હતું કે આંધળાના આંધળા જ હોય આ એનાથી સહન ન થયું કારણ કે અમથુઈ દ્રૌપદી સાથે અમને જરા હતું જ ઘરમાં બેહાડવી હતી ને મેળ પીડ્યો નહોતો ને દાજ બહુ ચડી હતી અને એમાં એણે આવું કીધું એટલે લાગી ગયું એને પછી એમાંથી મહાભારતનું યુદ્ધ થયું 18 ક્ષણી સેનાની કતલ થઈ કેટલી બાઈઓ રાંડી કેટલાય છોકરા રઝળતા થઈ ગયા માટે પ્રતિષ્ઠિત માણસનું મોટા માણસનું અપમાન નહીં કરવું સીતાજીએ લક્ષ્મણનું અપમાન કર્યું ન કહેવાના વચન કયા એમાંથી રામાયણ થયું આપણે વિચારીએ તો ખબર પડે કે આપણે આવું કંઈક કર્મ કર્યું હોય એને લઈને આખા કુટુંબને કે આખા ગામને કે આપણને કેટલી બધી પીડા વેઠવી પડી હોય છે જરાક જોઈએ જ ખબર પડે જીવનની ફિલ્મને રિવાઇન કરીને જરા જોતા શીખે એને સમજાય બાકી ઝાડ ધારાને ક્યાં કાંઈ ખબર જ પડે એમ છે હવે વિદ્વાનની વાત કરું છું વેદશાસ્ત્રાદી ભણેલ અથવા તો આજના એન્જિનિયરો ડોક્ટરો જજો વકીલો સાયન્ટિસ્ટો આનું કોઈનું અપમાન ન કરે એમની એક લાયકાત છે એ વિદ્યાવાન માણસ છે એમાં તકલીફ થાય તમે દવાખાને ગયા ડોક્ટરનું જ અપમાન કરો તો એ સારું નથી કેસ લડવા જાવ ને વકીલ આરે જજ આરે વિવેકથી ન બોલો અને ગમે એમ બોલો તો એ સારું ન કહેવાય આ બધા પ્રોફેશનલ માણસો છે એક જ લીટો આમ કરે ને ત્યાં આપણે ઉલ્લીને ક્યાંય પડીએ હ ડોક્ટર એક જ ટીકડી ઊંધી દે ને તો આખી રાત બહેર એવું પડે સંડાસ. ચાલા ભરતભાઈ એક જ કલમ આમ લખે ને ધક્કા ફેરા આપણે કાયમ થઈ જાય. માટે વકીલ સાહેબનું, જજ સાહેબનું, ડોક્ટરોનું બહુ ધ્યાન રાખવું, ક્યારેય અપમાન ન કરે. બધા ભણેલા માણસો કહેવાય. વેન રાજાએ બ્રાહ્મણોનું અપમાન બહુ કર્યું. પછી બ્રાહ્મણોએ ભેગા થઈને મંત્ર જ મારી નાખ્યો. બોલો, એની પાસે કાંઈ ધનુષ કે બાણ નહોતા, મંત્રોચ્ચારથી મારી નાખ્યો. આવું છે કંઈ જેવી તેવી શક્તિ નહીં. લોમપાદ રાજાએ બ્રાહ્મણોનું અપમાન કર્યું, વિદ્વાનોનું, શહેરમાં જ કાઢી મૂક્યા. બોલો, 12 વર્ષ કાળ પડ્યો, વરસાદ જ વરસે નહીં. આ દિશા થઈ. ચાણક્ય વિદ્વાન બ્રાહ્મણ હતો, મગજનો. રાજા ધનને કચેરીમાં એની ચોટલી ખેંચીને અપમાન કર્યું. એ સાચી વાત કરતા હતા કે વિદેશી આક્રાંતાઓ આવે છે, તમે જાગો. પણ કે જાન ભામટા, તને શું ખબર પડે? રાજ્ય સત્તાથી આંધળા થયેલા એને અપમાન કર્યું. ચાણક્ય પ્રતિજ્ઞા લીધી, નંદવંશનો નાશ થાય પછી ચોટલીને ગાંઠ મારીશ. બોલો, એના જ ગામનો એક મૌર્ય વંશનો છોકરો તૈયાર કર્યો તક્ષશિલામાં લઈ જઈને ભણાવીને. એનું નામ હતું ચંદ્રગુપ્ત. એને મન રાખી સૈન્ય તૈયાર કરી અને નંદવંશને ઉડાડી દીધો. ધનને માન્ય આખું શાસન વંશ ફરી ગયો. આખું નંદવંશ શાસન હાલતું ને, મૌર્ય વંશ આવી ગયો. આ ફળ નીકળ્યું અપમાનનો. શસ્ત્રધારીનું અપમાન ન કરું. આ તો આપણા બધાની લાઈવ જિંદગીના પ્રસંગની વાતો છે. આપણે આપણા પ્રસંગો વિચાર્યા કરીએ ને, આમાં શાસ્ત્રમાં જોવા જવાની કાંઈ જરૂર નથી. હું ધનની વાત કરું, પણ આપણે બધા આપણા મનની વાત કરો ને. શસ્ત્રધારીનું અપમાન ન કરું. કેમ છે? શસ્ત્રધારીનું અપમાન કરવાથી ગમે ત્યારે મારી બેસે, એમાંથી સર્વનાશ થાય. સર્વનાશ હેતુત્વાત. ગન લઈને ઊભો હોય ને આપણે ગાડ્યું દઈએ, ત્યાં જરાક આમ દબાવતા જ થાય, ઉડાડી દે. ઘણા આ રીતે માર ખાશ, ઝાલ્યા રે નહીં. બોલો, જીકે પછી. અમુક હોય જ એવા વેળિયા, નાના હોય ને તોય, મોટાની યારે બછો ભાઈ થાય. ઓલો મારે તોય પાછો હેઠો બેહે નહીં, પડી જાય ત્યાં સુધી. અને પીડ્યો પીડ્યો એમ કે હાજો થાવ એટલે તારી વાત છે. એટલે ઓલાને એમ થાય કે આને હાજો થવા જ ન દેવાય, નઈને પતાવી દે. લે, હાજો થા તારે મને મારીશ ને. આમ ઘણા મરી ગયા. એટલે શ્રી હરિ કહે છે કે સાવધાન, અપમાનો ન કર્તવ્યો ગુરુણામ વર્યસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ શસ્ત્રધારીનામ. આ 5 જણા બતાવ્યા. હવે કહે છે, મોટા માણસનો, મોટા પુરુષનો, સત્પુરુષનો અપરાધ કરવાથી આટલું આપણું નાશ થઈ જાય છે. ભાગવતનો શ્લોક છે, આયુશ્રિયમ યશો ધર્મ લોકાનાશિષયેવ ચ હંતિ શ્રેયાંસિ સર્વાણી પુંસો મહદતિક્રમઃ. ગણો, આયુષ, શ્રેય આપણું કલ્યાણ, યશ ધર્મ એટલે કે આપણું પુણ્ય, અને લોકાના આશીષ. આપણને કોઈ મોટા પુરુષોએ આશીર્વાદ આપ્યા હોય એ નાશ થઈ જાય. કેટલા થયા? 5 માના. ઘણી વખત આપણને કોઈ મોટાનું પડખું મળ્યું હોય, નિશ્રા સાંપડી હોય, આશીર્વાદ સાંપડ્યા હોય, એને લઈને આપણને બહુ અભિમાન આવી ગયું હોય, એ આશીર્વાદ એ બળી જાય. ન ધંધો કરાય કા હોળીકાના આશીર્વાદ ન જ મળ્યા કે તું અગ્નિમ બેસતો હોય બળીશ નહીં, ચેમનું થયું? આશીર્વાદ ક્યાં ગયા ભાઈ? ક્યાંક આશીર્વાદ એ ઉડી જાય. માટે જાળે વારે આયુષ નાશ થઈ જાય, કલ્યાણ નાશ થઈ જાય, યશ નાશ થઈ જાય, પુણ્ય બધું પરવારી જાય. પુંસો મહદ અતિક્રમ. માટે મોટાનો અતિક્રમ ન કરવો. હંતિ શ્રેયાંશી સર્વાણી, સર્વે શ્રેય ઉડી જાય છે. આપણે આપણી મર્યાદામાં રહેવું, આપણી જગ્યાએ રહેવું. આપણે આપણને સમજી રાખવા જોઈએ કે મારી જગ્યા અને મારું સ્થાન આ, મારું માન આ, મારી શક્તિ ને મારી આ. પછી નકામું હેરાન થવું એનો અર્થ હું. રંકા અપી હરેર ભક્તા નાવમાન્યા હિ કરહિ ચિત્ત અવમાના તાદૃશા નામ ભવત કેવ મહદ ભયમ. આ હા, ભૂખા કાઢી નીકળે કા નારૂપંદાનંદ કેવો ભય આવ્યો. રંકા આપી હરેર ભક્તા, હરિના ભગત રાગ જેવા હોય, શબરી કેવી હતી રાક તો. નાવમાન્યા ભલાસેનનો અપમાન કરશો એનું ક્યારેય. અવમાનાત તાદૃશા નામ યવાનું અપમાન કરવાથી મહદ ભયમ ભવત્યેવ, મોટો ભય આવી પડે જ છે, છુટકારો થતો નથી. સંત તુલસીદાસ નિમ્ન જ્ઞાતિના ભક્તોનો સ્પર્શ કરતા, વાતચીત કરતા, જમાડતા. સંત તુલસીદાસની એવી સ્થિતિ હતી તો એમની સાથે એ આ બધો વ્યવહાર કરતા. એકવાર તેમને મળવા કવિ ગંગ આવ્યા. આ તો બાદશાહના માન્ય રત્ન પૈકીનું એક રત્ન કવિ ગંગ તુલસીદાસજીના આશ્રમમાં આવ્યા. એણે આ બધું જોયું. લ અમને મોટા સંત ભગત જાણીને હું અહીંયા આવ્યો તો ને આ તો બધું આ હા હા હા. અભાવ આવ્યો તુલસીદાસજીનો, અભાવ આવ્યો એટલેથી કાંઈ બહુ વાંધો નહોતો, પણ એણે તુલસીદાસનું આકરા શબ્દોમાં અપમાન કર્યું. ગમે એમ બોલ્યા, કવિ ગંગ કહે સુનશા અકબર. પછી અપમાન કરીને બહાર નીકળ્યા. તુલસીદાસજી તો કાંઈ બોલ્યા નહોતા, અને સામેથી એક હાથી આવતો હતો. કવિ ગંગને હૂંઠમાં લઈ પગ હેઠે કચરી નાખ્યા. આ રીતે એનું મૃત્યુ થયું. આવ્યું ને આયુ, હું આયુષ નાશ થઈ જાય. જીવવાના હોય 90 વર્ષ, પણ કોકનો અપરાધ થઈ જાય ને તે 90 મિનિટમાં પૂરું થાય ભાઈ. અરે ભાઈ 90 મિનિટ તો વધારે કહું છું, મરવામાં કાંઈ વાર લાગતી નથી. માટે આપણે બધાએ આ શ્લોક આજે સમજો ને જીવનમાં લેવો. થોડો ગાઈ નાખીએ એકવાર.
અપમાનો ના કર્તવ્યો,
અપમાનો ના કર્તવ્યો,
અપમાનો ન કર્તવ્યો,
અપમાનો ન કર્તવ્યો,
ગુરુણાં ચ વરિયસાં,
ગુરુણાં ચ વરિયસાં,
ગુરુણાં ચ વરિયસાં,
ગુરુણાં ચ વરિયસાં,
લોકે પ્રતિષ્ઠિતાનાં ચ,
લોકે પ્રતિષ્ઠિતાનાં ચ,
લોકે પ્રતિષ્ઠિતાનાં ચ,
લોકે પ્રતિષ્ઠિતાનાં ચ,
વિદુષાં શાસ્ત્રધારીણાં,
વિદુષાં શાસ્ત્રધારીણાં,
હો વિદુષાં શાસ્ત્રધારીણાં,
વિદુષાં શાસ્ત્રધારીણાં,
અપમાનો ન કર્તવ્યો,
અપમાનો ન કર્તવ્યો,
અપમાનો ન કર્તવ્યો. સહજાનંદ સ્વામી મહારાજ.